నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार नी गाथा 72 एना आपणे 3 बोल कर्या छे, चौथो बोल आजे करीशुं. टीकामांथी आपणे चौथो बोल कर्यो छे, पण पूज्य गुरुदेवना प्रवचनमांथी चौथा बोलनी केटलीक वात अगाउ आवी गई छे अने હવે આજે આપણે વધારે વાત એમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાણા નંબર 42, ત્યાં એ વાત આવી કે આશ્રવ એટલે પુણ્ય પાપના ભાવો અશુચિ છે, અપવિત્ર છે, એ ભગવાન આત્માના ભાવ કરતા વિપરીત ભાવ છે, એટલે એ ચેતન નથી પણ જળ છે, અને એ દુઃખ ઉપજાવનારા ભાવ છે, આકુળતા ઉપજાવનારા એ ભાવ છે. એટલે એ રીતે એને જાણીને અને આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, આનંદ સ્વરૂપ છે, એનાથી એ તદ્દન ભિન્ન છે એમ ભેદ જ્ઞાન કરીને અનુભવ સહિત આત્માના લક્ષે જે પોતાના સ્વરૂપમાં જાય છે, એને પછી આવા આશ્રવો પ્રત્યે કોઈ રૂચિ રહેતી નથી. એટલે એની માન્યતામાંથી એ વાત નીકળી જાય છે કે આવા આશ્રવના ભાવે પરિણમનારો હું જીવ છું એ વાત નીકળી જાય છે, પણ હું તો જ્ઞાન સ્વભાવી શુદ્ધ આત્મા છું એમ જ શ્રદ્ધા થઈ જાય છે. એટલે એ વાત કરતા એમ લેવામાં આવ્યું કે ના દુણ એટલે એ જાણવું, શું જણાઈ જાય છે? તો કે જ્યારે એ પોતે ભેદ જ્ઞાન કરે છે અને પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે સહજ રીતે આ આશ્રવો છે તે અપવિત્ર છે, જળ છે અને પોતાથી જુદા છે, ભગવાન આત્માથી તદ્દન વિપરીત ભાવ છે અને ભગવાન આત્મા એનાથી જુદો જ્ઞાયક છે એમ એને ભેદ જ્ઞાન થાય છે, અને એ સાથે ભગવાન આત્માનું લક્ષ થાય છે. એની જ્ઞાનની પર્યાયમાં એને આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપી છે એવું અનુભવાય છે, એ શુદ્ધ પર્યાય થાય છે, નિર્મળ પર્યાય થાય છે એમ એને સંકિત થાય છે. એ વાત કર્યા પછીથી અહીંયા આગળ વાત કરી કે આ કર્તા કર્મ અધિકાર ચાલે છે. કર્તા એટલે થનારો, આત્મા ખરેખર પોતાના ચૈતન્ય સ્વભાવે થનારો છે. કર્તાનો અર્થ એવો છે એ પોતે પોતાનો જેવો સ્વભાવ છે. સ્વભાવ શા માટે છે? એમાં એવા ગુણ છે, એટલે જેવા ગુણ છે એવા ગુણ રૂપે થવા વાળો છે, એટલે એ કરતા છે. જ્ઞાતા દ્રષ્ટાના જે નિર્મળ પરિણામ થાય એ એના ગુણને કારણે થાય છે, કેમ કે એ એવો જ્ઞાન સ્વભાવી છે, એટલે એ જ્ઞાન જ કરે છે એટલે એવા પરિણામ થાય છે. એટલે એ કરતા થઈ અને જે જ્ઞાન કરે છે એટલે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે એ જ એનું કાર્ય થાય છે. એટલે જ્ઞાતા દ્રષ્ટાના જે નિર્મળ પરિણામ થાય તે એનું કર્મ એટલે કે કાર્ય છે, અને તેનો કરતા આત્મા છે. આત્મા રાગનો શુભ ભાવનો કરતા નથી, આત્મા તો સહજ આનંદ સ્વભાવી છે. ભગવાન આત્મા એ પોતે પોતાનામાંથી આવતા અવ્યાબાદ સુખ અને આનંદનો કરતા ભોગતા છે, પણ પર પદાર્થનો, પર વસ્તુનો કે પર ભાવનો કે શુભાશુભ ભાવનો એ કરતા નથી. એટલે પછી એને ક્યાંય દુઃખ નથી. ભગવાન આત્માના આશ્રય જતા, એનું શરણ લેતા, એના ભાવે પરિણમન કરતા કોઈ દુઃખનું કારણ રહેતું નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મા સહજ આનંદની મૂર્તિ ત્રણેય કાળ ત્રિકાળી ભગવાન છે તે દુઃખનું કારણ એ નથી, એ દુઃખનું કારણ હોઈ શકે જ નહીં, અને એનું કાર્ય પણ કંઈ દુઃખ નથી, દુઃખનું કાર્ય કે કારણ નથી, તે રાગનું કારણ પણ નથી, એટલે શુભાશુભ ભાવનું પણ કારણ નથી, અને શુભાશુભ ભાવ પણ એનું કાર્ય નથી. પુણ્ય પાપના ભાવ એ આશ્રવ ભાવ છે, તેને કારણે બંધ પડે છે. એવા ભાવ એને પર્યાયમાં થાય છે, એ બધું ક્ષણિક છે. એ વખતે એની યોગ્યતા એવી છે, એ વખતે એને પ્રમાદ વર્તે છે. જો એ જ્ઞાની છે અને છતાં પણ એવા ભાવ થાય છે તો એ વખતે એના પુરુષાર્થની નબળાઈ છે, એનો થોડો પ્રમાદ છે. અન્યથા એ અજ્ઞાની છે માટે એને પોતાના સ્વરૂપની ખબર નથી, એટલે એવા ભાવે એ વર્તે છે, પરિણમે છે, અને એમ માને છે કે એ પોતાના છે, એ ભાવ પોતાના છે. પણ ખરેખર આત્માનું એ કાર્ય નથી, આત્માના એ ભાવ નથી. આત્માનું તો કાર્ય પોતાના શુદ્ધ ભાવે પરિણમવાનું જ છે. આટલી બધી વાત કરી એટલે પછી અહીંયા એક પ્રશ્ન કર્યો, પણ કે બીજા ભાવ તો આવે છે ને, શુભ ભાવ તો આવે છે ને, જેમ કે ભગવાનની પ્રતિષ્ઠા કરવાનો ભાવ, એટલે મંદિરમાં પ્રતિષ્ઠા કરવાનો ભાવ આવે, પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો ભાવ આવે છે, મંદિર બનાવવાનો ભાવ આવે છે, આવા બધા ભાવ તો આવે તો છે ને, એને શુભ ભાવ છે ને, એને કારણે તો એને પુણ્ય પણ થાય છે ને. તમે કહો છો કે આત્માના ભાવ નથી, તો પછી એનો ઉત્તર આપ્યો છે ગુરુદેવે, કહા આવે છે, એવા ભાવ આવે છે, પણ એ રાગ છે. મંદિર બનાવવાનો ભાવ, પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાનો ભાવ છે, એ શુભ ભાવ છે, એના દ્વારા ધર્મ થતો નથી. બે વર્ષ પહેલા એલીની અંદર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની જન્મ જયંતિ વખતે એક બહેને એવો પ્રશ્ન કર્યો કે ના, પ્રતિષ્ઠા કરીએ, નાનામાં નાની એક પ્રતિમાની પણ પ્રતિષ્ઠા કરીએ તો સમ્યક દર્શન થાય. અને આ સંબંધમાં મેં જયારે સ્પષ્ટતા કરી કે બેન, એવું નથી, એ શુભ ભાવ છે, ગુરુદેવે વારંવાર એને શુભ ભાવ કહ્યો છે, અને એવી પ્રતિષ્ઠા કરવાથી પુણ્યનો બંધ પડે પણ સમ્યક દર્શન થાય નહીં. બેનને બહુ ખરાબ લાગ્યું, અરે તમે તો શું વાત કરો છો, તમે તો અમને પાપમાં નાખી દો છો, બોલો, આટલા શબ્દો બોલી ગયા. હવે એ તો બેનની વાત નથી, બેન પ્રત્યે કોઈ વાત નથી, પણ એ બેનનો હું વિચાર હજી આજે પણ કરું છું ત્યારે મને એમ થાય છે કે એવા તો કેટલાય બહેનો છે અને એવા તો કેટલાય ભાઈઓ છે, જૈન, પોતાની જાતને જૈન કહેવડાવે છે, એવા કેટલાય ભાઈઓ અને બહેનો, અને પાછો એમને શાસ્ત્રનો અભ્યાસ છે, અથવા તો જેમની સમિતમાં કોઈ શાસ્ત્ર અભ્યાસ કરી રહ્યા છે, એમના કુટુંબમાં તે બધા એવા કેટલાય છે કે જેઓની માન્યતા એમ છે કે જિનેશ્વર ભગવાનની એક પ્રતિમાની પણ જો પ્રતિષ્ઠા કરાવવામાં આવે તો મુક્તિની પ્રાપ્તિ થઈ જાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, વગેરે વગેરે. આજે વર્તમાનમાં અત્યારે પણ જે લોકોને ધર્મનો અભ્યાસ નથી એની તો વાત જ જવા દો, એ તો ગમે તે રીતે માને, પણ જેને થોડો ઘણો પણ અભ્યાસ છે એવા લોકો પણ હજી આ જ માન્યતા સહિત છે. શું કહે છે ગુરુદેવ અહીંયા કે હા, એવા ભાવ આવે, પણ એ પણ રાગ છે, શુભ ભાવ છે, શુભ રાગ છે. ભગવાનની મૂર્તિ છે, મંદિર પણ છે, એના માટે કોઈ શંકા નથી. મૂર્તિ હોય, મૂર્તિની પૂજા પણ થાય, એના માટે કોઈ શંકા નથી, એને માટે કોઈ વિરોધાભાસ નથી, એ બધું છે અને આગમથી એ સિદ્ધ છે. અરે એટલે સુધી કે દેવલોકની અંદર શાશ્વત બિંબ છે. શાશ્વત બિંબ એટલે જીન બિંબ એવા છે કે જેને કોઈએ બનાવ્યા નથી, અને એવા શાશ્વત બિંબ, અને એની પૂજા ઇન્દ્રો પણ કરે છે. જ્યારે ઇન્દ્ર પૂજા કરતા હોય તેમની સાથે બીજા કેટલા હજારો દેવો પણ સાથે હોય, એટલે હજારો દેવો સહિત ઇન્દ્ર, ઇન્દ્રાણી દેવીઓ બધા એની પૂજા કરે છે, અને ત્યાં નાચે છે, ભગવાનની પૂજામાં લીન થઈને નાચે છે. એવા શાશ્વત બિંબ છે, દેવલોકમાં છે, કોઈએ જ એની રચના નથી કરી. એટલે એનો અર્થ એ છે કે જીન બિંબ એટલે પ્રતિમા રૂપે એવા બિંબ હોય છે, નથી એમ નથી, એ છે, બધું છે, અને એની પૂજા પણ છે, એટલે એ આગમથી પણ વાત પ્રસિદ્ધ છે, સિદ્ધ છે, અને ઇતિહાસથી પણ એ સિદ્ધ છે. અને એ વાતને કોઈ ઉથાપે તો એ વાત બરાબર નથી, કે પૂજા ન હોય એ બધું ખોટું છે એમ જો કોઈ કહેતું હોય તો એ વાત બરાબર નથી, એટલે એને ઉથાપી શકાય નહીં. કોઈક ક્યાંક, જેમ કે ગુરુદેવ એ વખતે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ને, એટલે એમાં મૂર્તિ પૂજાનો નિષેધ વર્તતો હતો, એટલે એ અપેક્ષાથી એમણે કહ્યું કે કોઈ એને ઉથાપે તો એ માર્ગ નથી, એ બરાબર વાત નથી. એ વખતે પણ ગુરુદેવ માનતા હતા કે ના, મૂર્તિ પૂજા છે અને મૂર્તિ પૂજા હોય, પણ એવો ભાવ અંતરમાંથી આવે છે, એવો ભાવ અંતરમાંથી આવે છે, અને એવો ભાવ આવે છે કે પૂજા રૂપે, ભક્તિ રૂપે, સ્તવન રૂપે, સ્તુતિ રૂપે પ્રગટ થયા વિના રહેતો જ નથી. પણ એવો ભાવ કોને આવે? જે સાધક છે એને એવા ભાવ આવે છે. જેને પોતાના સ્વરૂપનો સ્પર્શ થયો છે, ભગવાન આત્માને જાણ્યો છે, એને ખરેખર સાચા હૃદયથી એવા ભક્તિ અને પૂજાના વિનયના ભાવ હોય છે. બાકી તો જેણે ભગવાન આત્માને જાણ્યો જ નથી એને તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાનની ભક્તિના ભાવ જે છે એ તો અતિ સામાન્ય ભાવ છે. એમાં તો કોઈ ઉલ્લાસ નથી વર્તતો. કેમ ઉલ્લાસ નથી વર્તતો? કેમ કે પોતે પોતાના સ્વરૂપને જાણ્યું નથી, અને પોતાના સ્વરૂપને જાણ્યું નથી એટલે એને ખબર પણ નથી કે તીર્થંકર ભગવાનનો, કેવળી ભગવાનનો, સિદ્ધ ભગવાનનો કેવો પુરુષાર્થ હતો અને કઈ રીતે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા. જેને સ્થિરતાનો પુરુષાર્થ વર્તે છે એને ખ્યાલ આવે છે કે એ સ્થિરતાનો પુરુષાર્થ કેટલો અઘરો છે, એમાં કેટલી એકાગ્રતા જોઈએ. ક્ષણવાર માટે પણ પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવું એ કેટલું અઘરું છે, કેટલો પુરુષાર્થ માગી લે છે, કેટલી એકાગ્રતા માગી લે છે. વિકલ્પોથી રહિત ધ્યાનમાં પોતાના નિજ સ્વરૂપનો અનુભવ કરવો એ પણ જો એટલું અઘરું છે, તો એવા સ્વરૂપમાં કાયમ માટે ટકીને રહી જવું એ તો અતિ 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 દુર્લભ છે. તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાન તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, કોઈ વિકલ્પ નથી. તે તો આનંદ અને જ્ઞાનનો જ અનુભવ કરે છે. આ કેટલું અઘરું છે, કેટલી એકાગ્રતા એમણે કરી હશે, કોઈ વિકલ્પ નહીં. એટલે એનો વિચાર કોણ કરી શકે કે જે એવો પુરુષાર્થ કરતો હોય એને એ પુરુષાર્થનો ખ્યાલ આવે કે ભગવાનનો પુરુષાર્થ કેવો છે, અને એને એ ખ્યાલ આવે કે એ પદ કેવું છે. બાકી તો બધા ભગવાન પાસે જાય, મૂર્તિની પાસે જઈને મૂર્તિને, પથ્થરની પ્રતિમાને ભગવાન માની અને એના હાર તોરા કરે અને પછી ત્યાં જઈને ભીખ માગે કે મને આમ આપજો ને તેમ આપજો. એટલે ભગવાનનું સ્વરૂપ પણ સમજ્યા નથી કે ભગવાન કંઈ આપતા નથી, બધું છોડીને નીકળી ગયા છે. એટલે એવી મિથ્યા માન્યતાઓ સહિત જે પૂજા ભક્તિ કરે છે એવી પૂજા છે, એ પૂજા શુભભાવ પણ થતો નથી. શુભભાવ તો અંતરમાંથી ઉત્પન્ન થાય કે પ્રભુ તમે આવા છો એમ કરીને જે ભાવ ઉત્પન્ન થાય કે પ્રભુ તમે અનંત સુખ અને શાંતિમાં બિરાજી ગયા છો, આપનો કેવો ઉગ્ર પુરુષાર્થ, આપનું આ પદ એને હું વંદન કરું છું, આપના એ પુરુષાર્થને હું વંદન કરું છું, અંતરમાંથી એવો ભાવ આવે, આંખમાંથી આંસુ ચાલ્યા જાય, એ પૂજા છે. એટલે જ્યારે જ્યારે એમ કહેવામાં આવ્યું કે સામાન્ય પ્રકારે આ મૂર્તિની પૂજા કરવામાં આવતી હોય તો એ પૂજામાં તો ખરેખર શુભભાવ પણ રહ્યો નથી. એટલે એ અપેક્ષાએ ક્યારેક કોઈક રીતે કંઈક વાત કહેવામાં આવી હોય. છતાંય ગુરુદેવ અહીંયા કહે છે કે મૂર્તિની પૂજા છે અને એ આગમથી સિદ્ધ છે, અને પ્રતિમા પણ છે અને પ્રતિમાની પૂજા પણ થાય છે, અને એવા શુભભાવ હોય છે. સાધક જીવને એવા શુભભાવ આવ્યા વિના રહેતા પણ નથી, અને એ વાત ઇતિહાસથી પણ પ્રસિદ્ધ છે, શાસ્ત્રમાં પણ મૂર્તિની વાત છે. માટે એનો કોઈ નિષેધ કરે તો તે સાચો માર્ગ નથી, તે સત્ય માર્ગ નથી. ભગવાનની મૂર્તિ છે અને જે શુભભાવ કરે તેને એમાં તે નિમિત્ત પણ છે. જો અહીંયા એક વાત સરસ મૂકી ગુરુદેવે કે મૂર્તિ છે, મૂર્તિ છે એ નિમિત્ત કારણ છે. શુભભાવ કોનો છે? જીવનો છે. જીવનો શુભભાવ છે ત્યારે એ પ્રતિમા એ નિમિત્ત કારણ છે. શુભભાવ અંતરમાંથી આવે છે એ વખતે સામે નિમિત્ત તરીકે એ પ્રતિમા છે, એ નિમિત્ત કારણ છે. ભગવાનની પ્રતિમા શુભભાવ કરાવી દે એમ નહીં. ભગવાનની પ્રતિમાની સામે ઉભા રહેવાથી કઈ શુભભાવ આવે એમ થતું નથી. અત્યારે વર્તમાનમાં કેટલાય લોકોને મંદિરમાં જાય, પૂજા કરતા હોય ત્યારે એને બહારની વાતોમાં જ એનું લક્ષ હોય એવું બને છે. એટલે પ્રતિમા કઈ તમને શુભભાવ કરાવી દે છે એમ નથી. જેને શુભભાવ થાય છે એને એ નિમિત્ત થાય છે. એટલે કહે છે કે પણ જે શુભભાવ કરે તેને એ નિમિત્ત છે, પ્રતિમા શુભભાવ કરાવી દે એમ નથી. તથાપિ શુભભાવ છે તે ધર્મ નથી, એ શુભભાવ છે બંધનું કારણ છે અને ધર્મનું એ કારણ પણ નથી. આ ચોખ્ખી વાત છે. બહુ સરસ વાત મૂકી દીધી છે અહીંયા. હવે આની સાથે જ સંકળાયેલો બીજો પણ પ્રશ્ન છે, આપણે પાના નંબર 44 ઉપર પ્રશ્ન કર્યો છે કે આત્મા રાગનું કારણ નથી તો મંદિર બંધાવવાના, મહોત્સવો ઉજવવાના, પ્રતિષ્ઠા કરવાના આવા બધા ભાવ થાય છે અને એવા રાગના કામો તમે કેમ કરાવો છો અથવા તો અનુમોદના કેમ કરો છો, તમે કેમ કરો છો? એવો સીધો પ્રશ્ન કર્યો છે કે આત્મા રાગનું કારણ નથી તો મંદિરો બંધાવવાના, મહોત્સવ ઉજવવાના ઇત્યાદિ રાગના કામ કેમ કરો છો? અડધો ઉત્તર તો પહેલા આપી દીધો, હવે બાકી વધારાના ઉત્તર અહીંયા આપે છે કે ભાઈ એ રાગ છે, બરાબર છે, એ રાગ થાય છે, એ થાય છે, સાધકને થાય છે, એ પોતે પોતાના શુદ્ધ ભાવમાં નથી રહી શકતો. તો એવા સાધકને જ્યારે બહારમાં રહ્યો છે ત્યારે એને એવા શુભ ભાવ આવે છે, સ્વાભાવિક છે, એને કરવાની કોઈ વાત છે જ નહીં. રાગ થાય છે, શુભ ભાવ થાય છે, મંદિર બંધાવવાનો, પ્રતિષ્ઠા કરવાનો, તો એવો ભાવ થાય છે, એ પર્યાયમાં થાય છે, એ ક્ષણિક ભાવ છે, એને કરવાની વાત જ ક્યાં છે? મંદિર બનાવવા બંધાવવાની તો વાત છે જ નહીં. મંદિર એ પૂતગળ, એ પૂતગળનો કરતા આત્મા છે એવી તો વાત છે જ નહીં. મંદિર જે છે એનું નિર્માણ થાય છે તો એના થવાના કાળે થાય છે, એના કારણે એનાથી થાય છે, કેમ કે દ્રવ્ય જુદું છે, આત્મા દ્રવ્યથી ભિન્ન જુદું પૂતગળ છે, એ પ્રતિમા પણ પૂતગળ છે, મંદિર પણ પૂતગળ છે, એટલે એ પૂતગળ દ્રવ્ય જ જુદું છે અને એનું જે કંઈ થાય તે એના કારણે, એના કાળે એ થવાનું છે તો થાય છે. એ વખતે જીવને એવા ભાવ હોય કે મંદિર થાય, પ્રતિષ્ઠા થાય એવા ભાવ હોય તો એ એનું નિમિત્ત કારણ કહેવાય. પણ એને કોણ કરે છે? મંદિર તો નિર્મિત થવાના કાળે એના કારણે એનાથી થાય છે, એને કોણ કરે? શું આત્મા કરે છે? આત્મા નથી કરતો. એ મંદિરો બનવાના કાળે શુભ ભાવ હોય છે તે એમાં નિમિત્ત છે, નિમિત્ત એ કંઈ કરતા નથી, નિમિત્ત કરતા નથી. નિમિત્ત શું છે? નિમિત્તને માટે દરેક વખતે યાદ કરવાનું કે નિમિત્ત ધર્માસ્તિકાયની જેમ વર્તે છે, જેમ ધર્માસ્તિકાય ગતિ કરતા જીવ કે પૂતગળને ગતિ કરાવતું નથી, ગતિ કરવા માટે પ્રેરતું નથી, ગતિ કરતી વખતે કંઈ ધક્કો મારતું નથી, માત્ર ગતિ કરવામાં એ નિમિત્ત કારણ છે એટલે ખરેખર એ કંઈ કરતું નથી. જો જીવ કે પૂતગળને ગતિ ન કરવી હોય તો એ કંઈ ગતિ કરાવી દેતું નથી. એવી રીતે દરેક નિમિત્તને માટે લેવાનું. એટલે અહીંયા પણ જે શુભ ભાવ આવ્યો છે મંદિરની રચનાનો, પ્રતિષ્ઠાનો વગેરે, તો એ નિમિત્ત કહેવામાં આવે, એ ભાવને નિમિત્ત કહેવામાં આવે તો કંઈ એથી એ કરતા થાય નહીં. એ ભાવ, શુભ ભાવ એનો કરતા થતો નથી, મંદિરના નિર્માણમાં એ કોઈ રીતે કરતા થતો નથી. નિમિત્ત જુદી ચીજ છે અને નિમિત્ત કરતા જુદી ચીજ છે, નિમિત્ત જુદી ચીજ છે અને નિમિત્ત કરતા જુદી ચીજ છે. જયચંદ આચાર્યની ટીકામાં આ વાત છે, આપણે હવે એની વધારે વાત નથી લેતા. હવે આગળ મૂળ વાત ઉપર આવીએ કે ભગવાનની પ્રતિમા કેવી છે? શાંત છે, એ ઉપશમ રસનો કંદ હોય છે, જોતા મેં ઠરી જવાય એવી હોય, આનંદ વિભોર થઈ જવાય એવી હોય. કેમ કે પ્રતિમા દ્વારા આપણને તીર્થંકર ભગવાન કે સિદ્ધ ભગવાન નું સ્મરણ થાય છે અને એવી એ પ્રતિમા હોય, એવી એ પ્રતિમા એ વિતરાગતાથી ભરપૂર હોય, એનું દર્શન કરતા આપણને વિતરાગતાનો ભાવ અંદરમાંથી ઉત્પન્ન થાય એવી હોવી જોઈએ, એમ આનંદ વિભોર થઈ જવાય. તો એવી એ પ્રતિમાને જ્યારે મુગટ પહેરાવાય કે આંગી લગાવે તો એ વાત પછી બરાબર નથી, એ પછી એમાં વિતરાગતાના દર્શન નથી થતા. એટલે એ જીનબિંબની વાત કરી નથી, એ જીનબિંબ બરાબર નથી. આ તો ન્યાયથી વાત ચાલે છે, અહીંયા કોઈ પક્ષની વાત નથી. ત્રીજા રોલમાં બહુ સૂક્ષ્મ સિદ્ધાંતનું નિરૂપણ છે. મંદિર બનાવવાના શુભ ભાવ હોય છે, મંદિર એના સવાર કાળે એના કારણે થાય છે, પરંતુ એ શુભ ભાવ અને મંદિર એ કાંઈ આત્માનું કાર્ય નથી. ભગવાન આત્માનું કાર્ય તો પોતાના સ્વભાવ ભાવે પરિણામ બહુ એ જ છે, શુભ ભાવનો કરતા આત્મા નહીં અને તે આત્માનું કાર્ય નથી. ભગવાન આત્મા તો નિરાકુળ આનંદનો નાથ, આનંદ રસકંદ પ્રભુ છે અને તેની પર્યાયમાં આનંદનું કાર્ય થાય, જ્ઞાનનું કાર્ય થાય અને એ આનંદ અને જ્ઞાનનો કરતા થાય, એનો ભોગતા થાય અને જે આનંદ અને જ્ઞાન પ્રગટે છે એ જ એનું કાર્ય છે, એ એનો કરતા છે અને એનું એ કાર્ય છે. પરંતુ આ વ્યવહાર રત્નત્રયના જે શુભાશુભ ભાવ થાય એ આત્માનું કારણ પણ નથી અને એનું કાર્ય પણ નથી. શુભાશુભ ભાવરૂપી જે દુઃખ તેનું આત્મા કારણ કેમ હોય? જો અહીંયા શુભાશુભ ભાવને તો દુઃખરૂપ કયા છે, શુભાશુભ ભાવ છે એને કારણે તો આત્મપ્રદેશોનું કંપન થાય છે અને એ તો દુઃખનું કારણ છે, આકુળતાનું કારણ છે. એટલે ભગવાન આત્મા તો એવા કોઈ પણ કાર્યનો કરતા થતો જ નથી. દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન સ્વભાવી અનંત ગુણોનો પિંડ છે, એમાં એવી કોઈ શક્તિ કે એવો કોઈ ગુણ નથી કે એ કોઈ વિકારને કરે કે રાગને કરે કે એવા કોઈ શુભ કે અશુભ ભાવને કરે, એમાં કોઈ એવો ગુણ નથી. જો એવો ગુણ હોત તો પછી એ સિદ્ધમાં પણ એવા જ ભાવ થતા હોત. જો ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ હોત, કેમ કે ગુણ આપણે કોને કહીએ કે જે કાયમ રહે તેને ગુણ કહેવામાં આવે, જે કાયમ ન રહે એને ગુણ કહેવામાં આવતા નથી અને જે કાયમ રહે એ ગુણ છે. અને જો એવો કોઈ ગુણ હોય કે જેને કારણે શુભ કે અશુભ ભાવ થાય તો પછી સિદ્ધને પણ શુભ કે અશુભ ભાવ થાય. એટલે શુભાશુભ ભાવ છે એ શુદ્ધ આત્મામાં નથી. શુદ્ધ આત્મા ત્રિકાળી એક સરખો નિર્મળ છે, એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય, એમાં કોઈ એવી શક્તિ નથી કે જેને કારણે એ વિકારી ભાવે થાય. તથા તે શક્તિવાન અખંડ દ્રવ્યને દ્રષ્ટિમાં લેનાર એવા અનંત ગુણોના પિંડ ભગવાન આત્માને, શક્તિ સ્વરૂપ ભગવાન આત્માને જે દ્રષ્ટિમાં લે છે, એનું લક્ષ કરે છે, એ જ્ઞાની છે. અને એવો એ જ્ઞાની સ્વભાવ પરિણામનો કરતા થાય છે, એ વિભાવનો કરતા થતો નથી. શુદ્ધ આત્માને લક્ષમાં લેતા જે પરિણામન થાય છે એ વખતે જે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે એ પર્યાયનો કરતા ભગવાન આત્મા છે એમ કહી શકાય, એનું કાર્ય છે. ભગવાન આત્માનું કાર્ય શું છે? જ્ઞાન 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 આનંદ આનંદ આનંદ, એ જ એનું કાર્ય છે. પણ કોઈ શુભાશુભ ભાવ કે વિભાવ ભાવ એનું કાર્ય નથી. ત્યારે કોઈ વળી એમ કહે છે કે રાગ ઉત્પન્ન થાય છે એમાં બે કારણ જોઈએ, જેમ માતા પિતા બેથી પુત્રની ઉત્પત્તિ થાય છે તેમ, અને જયસેન આચાર્યની ટીકામાં આવું કથન છે. પણ ત્યાં કઈ અપેક્ષાથી કહ્યું છે એ સમજવું જોઈએ. ખરેખર રાગનો કરતા આત્મા નથી, પણ પર્યાયમાં પરિણમન છે એ અપેક્ષાએ તેને કરતા કયો છે. એ અજ્ઞાન અવસ્થામાં એનો કરતા થાય છે, એ વખતે એનું ઉપાદાન ક્ષણિક છે, એ વખતની યોગ્યતા એવી છે. એટલે ત્યાં નિમિત્તને ભેળવીને એ વાત કરવામાં આવી છે. રાગનો કરતા ખરેખર આત્મા નિશ્ચયથી તો નથી, પણ પર્યાયમાં એવું પરિણમન થાય છે એ અપેક્ષાએ તેને કરતા કયો છે, ત્યાં નિશ્ચયને રાખીને વાત છે. તથા પ્રમાણનું જ્ઞાન કરવામાં નિમિત્તને ભેળવીને કહ્યું છે. જો આ વાત જરા ફરીથી સમજી લઈએ, પેલા વાત કરી છે પ્રમાણ જ્ઞાનમાં બધા નયોથી જે જ્ઞાન કરવામાં આવ્યું હોય એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન કહેવાય. નિશ્ચય નય વ્યવહાર નાય એ બધાથી પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાનથી જે વાત આવે છે એ આશ્રય કરવાલાયક નથી હોતી, એ દ્રષ્ટિનો વિષય બનતી નથી. પ્રમાણ જ્ઞાન દ્વારા બધી અપેક્ષાથી સમજાવવામાં આવે. દ્રષ્ટિનો વિષય તો નિશ્ચય નય શુદ્ધ નયથી જે છે તે જ છે. શુદ્ધ નય દ્વારા જે જણાય છે તે દ્રષ્ટિનો વિષય છે. શુદ્ધ નય સિવાય બીજા અન્ય નયથી જો કોઈ પણ નિરૂપણ કરવામાં આવે તો એ બીજી અપેક્ષા દર્શાવનાર છે, પણ એ દ્રષ્ટિનો વિષય બનતું નથી. જેમ કે એમ કહેવામાં આવે કે ભગવાન આત્મા શુદ્ધ નયથી ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ છે અને પર્યાર્થિક નયથી એને પર્યાય છે. એને પર્યાય છે એટલે એ મનુષ્ય કે દેવ કે તિર્યંશ કે નારકીપણે પણ હોય છે. તો ત્યાં તો એ પ્રમાણ જ્ઞાન કરાવવામાં આવ્યું કે એને બીજા નયથી જોઈએ તો એને પર્યાય છે અને પર્યાયમાં આવું પણ હોય છે એવું એ પ્રમાણ જ્ઞાન કરાવવામાં આવ્યું. એટલે પ્રમાણ જ્ઞાનમાં હંમેશા પ્રમાણ જ્ઞાન હોય ત્યારે હંમેશા વ્યવહારની વાત આવીને આવે. એટલે બીજા નયો ભેળવવામાં આવે, એટલે નિમિત્ત હોય એને પણ ભેળવવામાં આવ્યું હોય. એટલે પ્રમાણનું જ્ઞાન કરાવવા નિમિત્તને ભેળવીને ત્યાં કહેવામાં આવ્યું હોય, એટલે નિમિત્ત એને કરતા પણ કહેવામાં આવ્યો હોય. એટલે આ પ્રમાણે એ કાર્યના બે કારણો સ્થિત કર્યા છે કે ત્યાં એ અપેક્ષા જુદી છે. એક ઉપચરિત અથવા નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. ઉપચરિત એટલે જેની ઉપર ઉપચાર કરવામાં આવ્યો એવું નિમિત્ત કારણ અને બીજું ઉપાદાન કારણ. એમ કરીને એવું કહેવામાં આવ્યું હોય કે બે કારણ હોય છે અને પછી દ્રષ્ટાંતમાં માતા અને પિતાનું એવું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. પણ નિશ્ચયથી જોવા જઈએ તો ઉપાદાન કારણ છે તે યથાર્થ છે અને ઉપચરિત કારણ જે છે તે અયથાર્થ છે. કેમ કે મૂળ સ્વરૂપમાં એ વસ્તુ નથી, ત્રિકાળી દ્રવ્યમાં એ વસ્તુ નથી, શુદ્ધ આત્મામાં એ વસ્તુ નથી, સિદ્ધના આત્મામાં એ વસ્તુ નથી. એટલા માટે જે જે નિમિત્તની વાત કરવામાં આવી, જે જે વ્યવહારની વાત કરવામાં આવી છે, તે બધું જ્ઞાન કરાવવા માટે કરવામાં આવી છે કે આ પણ હોય છે. માત્ર એટલું, એ જાણવા માટે કરવામાં આવી છે. આખો વ્યવહાર નહીં છે તે બધો જાણવો પ્રયોજનવાન કહ્યો છે એ કંઈ આદરવા માટે કહ્યો છે એમ નથી. અને એટલા માટે જ ત્યાં સોનાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે માટી અને સોના રૂપે રહેલું જે ખાણમાંથી નીકળેલું સોનું છે એને તપાવતા 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 ક્યાં સુધી તપાવવું? તો જે તપાવતા જે જે અવસ્થાઓ થાય છે એ અવસ્થાઓ જાણવી જરૂરી છે, તો જ ખ્યાલ આવે કે ક્યાં સુધી તપાવવું. એટલે શુદ્ધ શું છે એનું પણ જ્ઞાન ભાન હોવું જોઈએ, અને હજી અશુદ્ધિ કેટલી બાકી છે જે દૂર કરવાની છે, એવી અશુદ્ધિ કેટલી બાકી છે એનું પણ એને જ્ઞાન ભાન હોવું જોઈએ. એટલા માટે એ જાણેલો પ્રયોજનવાન છે એમ સ્પષ્ટ 12મી ગાથામાં વાત આવી છે. પણ એમ નથી કે એ આદરેલો પ્રયોજનવાન છે, એમ નથી. નીચે અહીંયા કહે છે કે શુભ રાગનો ભાવ જ્ઞાનીને આવે, મુનિરાજને પણ આવે, નિર્ગ્રંથ મુનિ છે એમને પણ એવા ભાવ આવે, પરંતુ તેઓ એના કરતા થતા નથી. મુનિમાં જ્ઞાનીમાં અને મિથ્યાદ્રષ્ટિમાં આ મોટો ફેર છે. એને એવા ભાવ આવે છે પણ એ ભાવને પોતાથી ભિન્ન માને છે, જુદા માને છે, એમ જ રદ્ધે છે, અને એમ એ સહજ રૂપે વર્તે છે. એમ કે યાદ કરીને નહીં કે આ મારા જ્ઞાનમાં આમ વાત છે એમ નહીં, મેં આ વાંચ્યું છે શાસ્ત્રમાં એમ નહીં. એમને તો એ સહજ છે, પોતે ત્રિકાળ જ્ઞાયક છે એવું સહજ થઈ ગયું છે. માટે જે કંઈ બીજું બધું જે છે તે પોતાથી જુદું છે એમ એને દ્રષ્ટા જ્ઞાતા ભાવે જાણે છે. શુભ ભાવ આવે છે ત્યારે પણ એમને એમ થાય છે કે આ આવો ભાવ, શુભ ભાવ અટકવાનું સ્થાન છે, હું ક્યાં એમાં રહ્યો, હું ક્યાં રોકાઈ રહ્યો, મારું આ કામ નહીં, મારું આ કાર્ય નથી, એ ભાવમાં મારે રહેવાનું નથી. એમ એ તરત જ પાછા વળીને પોતાના શુદ્ધ ભાવમાં જવાનો પુરુષાર્થ કરે છે. એટલે મુનિને પણ એ હોય છે, જ્ઞાનીને પણ એવા ભાવ હોય છે. હોય છે તો હોય છે, પણ એમાં હોય છે એટલે એમ નથી કે ત્રિકાળી દ્રવ્યમાં છે, ત્રિકાળી દ્રવ્યમાં ગુણ છે, ત્રિકાળી દ્રવ્યમાં એવી શક્તિ છે માટે થાય છે, એ રાખવા લાયક છે એવો અર્થ નથી થતો. કોઈ પણ વસ્તુ પર્યાયમાં થાય છે તો થવાનું કારણ જરા તપાસવું જોઈએ ને કે ભાઈ થાય છે તો શું કરવા થાય છે. એ ત્રિકાળી દ્રવ્યમાં એવો ગુણ છે માટે થાય છે કે પ્રમાદને કારણે થાય છે. એ ત્રિકાળી દ્રવ્યમાં એવી કોઈ શક્તિ પડી છે માટે થાય છે કે પછી એના અજ્ઞાનને કારણે થાય છે, એમ વિચાર કરવો જોઈએ ને. થાય છે તો શુક્રા થાય છે, કાં તો એ અજ્ઞાનને કારણે મિથ્યાદ્રષ્ટિને થાય છે, અને જ્ઞાની છે કે મુનિ છે તો એને પણ થાય છે, તો એનું કારણ શું છે? કે એમના પુરુષાર્થની નબળાઈ છે, એ વખતે પ્રમાદ છે માટે થાય છે. એમ નથી કે એ દ્રવ્યમાં પડ્યું છે માટે થાય છે, એવું નથી. ત્રિકાળી દ્રવ્ય તો સદાય શુદ્ધ છે, આ વાતને જ પકડવાની છે. ત્રિકાળી દ્રવ્ય સદાય શુદ્ધ છે, પણ આ થાય છે એ શું છે એને સમજવું, અને વર્તમાનમાં અત્યારે મને થાય છે એટલે એટલી અશુદ્ધિ પડી છે, એ પર્યાયમાં એવું થાય છે ને, શુદ્ધ નિર્મળ પર્યાય નથી થતી એટલે એટલી અશુદ્ધિ પડી છે, એમ એનું જ્ઞાન કરવાનું છે, એમ એ જાણેલો પ્રયોજનવાન છે. આખો વ્યવહાર આ રીતે જાણેલો પ્રયોજનવાન છે. શુભભાવ આવે છે કેમ કે અત્યારે એવો પુરુષાર્થ વર્તતો નથી કે હું પોતાના સ્વરૂપમાં જઉં અને ત્યાં સ્થિર થઉં, એવો પુરુષાર્થ નથી, માટે શુભભાવ આવે છે. એનો અર્થ એમ નથી કે શુભભાવ છે તે ધર્મ છે. શુદ્ધભાવમાં શુદ્ધભાવમાં જવા માટેનું એ કારણ છે એમ નથી, એ તો શુદ્ધભાવમાં જતા અટકાવનારું કારણ છે. છતાં એવો ભાવ આવે છે અને ભાવ આવવાનું કારણ તપાસી અને પછી નિર્ણય કરવો કે આત્માનો ભાવ છે કે આત્માનો ભાવ નથી. બહુ સ્પષ્ટ છે, શાસ્ત્રમાં તો બધું બરાબર છે, માત્ર સમજનો ફેર છે. હવે પારા નંબર 46 ઉપર અહીંયા વાત કરે છે કે બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ પ્રમાણે વિશેષ તફાવત દેખીને જ્યારે આ આત્મા આત્મા અને આશ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આશ્રવોથી નિવૃત્ત થાય છે. આ મૂળ ટીકાનું વાક્ય છે. હવે એના વિશે ગુરુદેવે બહુ સરસ સમજાવ્યું છે. આપણે તો સમજ્યા કે જ્યારે એને એવું ભેદ જ્ઞાન વર્તે છે તો એ પહેલા એને નિર્ણય થઈ ગયો છે કે આશ્રવો છે તે અપવિત્ર છે, અશુચિ છે, આત્માથી વિપરીત છે અને જળ છે, અચેતન છે અને એ દુઃખનું કારણ છે. આ ત્રણેય વસ્તુનો આપણને નિર્ણય થયો છે અને પછી એને ભેદ જ્ઞાન થાય છે અને ભેદ જ્ઞાન થયા પછીથી એનાથી નિવૃત્ત થાય છે. આ વાત તો આપણે જાણી લીધી અને એનો વધારે વિસ્તાર પણ સમજ્યા. હજી એક બીજી વાત અહીંયા ગુરુદેવને કહેવી છે, એટલે અહીંયા કહે છે કે ભગવાન આત્મા અતિ નિર્મળ ચિદાનંદ સ્વરૂપ છે. ભગવાન આત્માનો પહેલા વિચાર કરો બે ક્ષણ માટે. ભગવાન આત્મા અતિ નિર્મળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને આશ્રવો મેલા દુઃખરૂપ છે, એમ બે વચ્ચેનો તફાવત એ સ્વભાવભેદ. આશ્રવોનો સ્વભાવ કેવો છે અને આત્માનો સ્વભાવ કેવો છે એ સ્વભાવભેદ છે. એ સ્વભાવભેદ જે વખતે જાણે છે તે જ વખતે ક્રોધાદી આશ્રવોથી તે નિવૃત્ત થાય છે. એટલે કે પુણ્ય પાપના ભાવ મારા છે એવા અભિપ્રાયથી નિવૃત્ત થઈ જાય છે. આ ભાવનો હું કરનારો છું એ પછી એને રહેતું નથી કે ના, એ ભાવનો કરનારો હું હોઈ શકું જ નહીં. આવું થાય છે એ વખતે દ્રષ્ટિ એની આત્મા તરફ છે, એટલે આત્માનું લક્ષ્ય કરતા, એટલે શરૂઆતમાં જ વાત કરી કે આત્મા અતિ નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે, ચિદાનંદ સ્વરૂપ છે, એ વાતનું લક્ષ્ય થાય છે ત્યારે સહજ રીતે એવું ભેદ જ્ઞાન વર્તે છે અને એવું ભેદ જ્ઞાન થાય છે એટલે સ્વાભાવિક રીતે પેલા ભાવોનો એ કરતા રહેતો જ નથી. પણ કરતા રહેતો નથી એટલે અભિપ્રાયમાં, અભિપ્રાયનો અર્થ છે કે શ્રદ્ધામાં, શ્રદ્ધા એની આખી ફરી જાય છે, એનો અભિપ્રાય બદલાઈ જાય છે કે ના ના, એ બધા ભાવો આત્માના હોય નહીં, મારા હોય નહીં. આત્મા કહેતા મારા, જ્યાં જ્યાં આત્મા શબ્દ આવે ત્યાં ત્યાં આપણે હું એમ લેવાનું છે, મારી વાત ચાલે છે. એટલે એ મારા ભાવ હોય જ નહીં, પુણ્ય પાપના ભાવ મારા છે એવા અભિપ્રાયથી એ નિવૃત્ત થઈ જાય છે. અને આ વાત ભગવાન ધર્મસભામાં ગણધરો અને ઇન્દ્રોની સમક્ષ કરી રહ્યા છે. વર્તમાનમાં પણ મહાવીર ક્ષેત્રમાં આ જ વાત ચાલે છે અને ત્યાંથી આ વાણી સાંભળી અને કુનકુંદાચાર્ય ભગવાન અહીં એ જ્ઞાનને લઈ આવ્યા અને એના ઉપરથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનો બધો વિસ્તાર કર્યો છે. આ તો સર્વજ્ઞની વાણી છે. રાધથી ભિન્ન અંદર ચિદાનંદ ભગવાન જાણ્યો, જેવો જાણ્યો એ જ વખતે એ રાગથી આશ્રવથી નિવૃત્ત થઈ ગયો. રાગભાવ અને સ્વભાવભાવનું ભેદ જ્ઞાન થતાં પોતાનો ભાવ કેવો છે, સ્વનો ભાવ એટલે આત્માનો ભાવ અને પેલો રાગનો ભાવ, એ બંને જુદા છે એમ ભેદ જ્ઞાન થતાં જ એ રાગમાંથી દ્રષ્ટિ ખસી જાય છે, રાગમાંથી વૃત્તિ ખસી જાય છે, રાગની રુચિ ખસી જાય છે, રાગનો રસ ચાલ્યો જાય છે, એમ એ નિવૃત્ત થાય છે. કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આશ્રવોના પારમાર્થિક એટલે કે સાચા પરમ અર્થે જે હોય તે પારમાર્થિક સત્ય એવા પારમાર્થિક ભેદ જ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી, તેને સાચું ભેદ જ્ઞાન થયું નથી. ટીકાની આ વાતને ગુરુદેવ સમજાવે છે કે જો એમ ન હોય તો શું થાય, તો સમજવું કે એને ભેદ જ્ઞાન નથી. જો એનું નિવર્તવું ન થાય, એને આશ્રવોથી નિવર્તવું જો નથી થતું, તો સમજવું કે એને ભેદ જ્ઞાન થતું જ નથી. જો અશુભ ભાવથી તો ઠીક, પણ શુભ ભાવથી આત્મા ભિન્ન છે એ વાત અજ્ઞાનીને ખટકે છે, એને હજી શુભ ભાવની રૂચિ છે ને એટલે. પણ અહીં કહે છે કે શુભ ભાવ અને આત્મા એ બંને ભિન્ન છે એમ જે કાળે જાણ્યું, જે વખતે જણાવ્યું, તે જ વખતે તે જ કાળે તે આશ્રવોથી નિવૃત્ત થાય છે. એટલે કે પુણ્યભાવ ઉપર જે લક્ષ હતું તે લક્ષ છૂટી જાય છે, તે જ કાળે નિવૃત્ત થાય છે. એનો અર્થ જરાક સમજવાનો છે. નિવૃત્ત થાય છે એટલે શું થાય કે એને આશ્રવ ન થાય? ના, એમ નથી બનતું, આશ્રવ તો થાય પણ એનું લક્ષ છૂટી જાય, એનો અભિપ્રાય બદલાઈ જાય. બહુ એ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે, આ અંદરની વાત છે ને એને બહુ સ્પષ્ટ કરી છે. એટલે કે પુણ્ય ભાવ ઉપર જે લક્ષ હતું કે શુભ ભાવ દ્વારા એને કંઈક પ્રાપ્ત થાય, શુભ ભાવનો આશ્રય કરાય, એવી જે બધી વાત હતી, શુભ ભાવ દ્વારા એ આગળ વધે, એ બધું છૂટી જાય, એનું લક્ષ છૂટી જાય. શુભ ભાવ એ આત્માનો ભાવ છે જ નહીં એમ થાય એટલે પછી એના તરફનું લક્ષ છૂટી જાય. ભાઈ આ તો અંદરની ક્રિયાની વાત છે, આ સમજવું પડશે. અને એ સમજ્યા વિના તો સંસારમાં રખડી મરશે. હજી આ વાતને આગળ અહીંયા લીધી છે, અહીંયા વધારે વિસ્તાર કરીને સમજાવી છે. પાના નંબર 47 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અને જો આત્મા આશ્રવોથી નિવૃત્ત ન થાય તો તેને સાચું ભેદ જ્ઞાન થયું જ નથી. પુણ્ય પાપના ભાવથી દ્રષ્ટિ ખસી ગઈ એનું નામ ભેદ જ્ઞાન. બીજી રીતે કહીએ, પુણ્ય પાપના ભાવથી લક્ષ જે છે એ બદલાઈ અને આત્મા તરફ જાય છે, એનું લક્ષ આત્મા તરફ જાય છે, એની દ્રષ્ટિ ત્યાંથી ખસી અને આત્મા તરફ જાય છે, એનું નામ જ ભેદ જ્ઞાન. કોઈ વળી આમાંથી એવો અર્થ કાઢે છે કે પુણ્ય પાપના ભાવ બિલકુલ થાય જ નહીં એને ભેદ જ્ઞાન કહેવાય. ના, એમ નથી, એમ નહીં, એવું નથી થતું કે એને સમ્યક દર્શન થયું, આત્માનું સ્વરૂપ જાણ્યું અને પછી આ આશ્રવો જે છે તે તેનાથી ભિન્ન છે એવું જાણ્યું પછી એને કોઈ પુણ્ય પાપના બિલકુલ ભાવ થાય જ નહીં. ના, એમ નથી, સમ્યક દ્રષ્ટિને પણ પુણ્ય પાપના ભાવ થાય છે, પણ એમાં ફેર છે, ભાવ થવા થવામાં ફેર છે. એ ભાવ થાય છે તો એને એ જાણનારો છે, એનો એ દ્રષ્ટા થાય છે, એનો એ કરતા થતો નથી, એટલે એને અનંત અનુબંધ પડતા નથી, એટલે અનંત અનુબંધી જાય છે. એટલે કોઈ એમાંથી એવો અર્થ કાઢે કે પુણ્ય પાપના ભાવ બિલકુલ થાય જ નહીં એને ભેદ જ્ઞાન કહેવાય, પરંતુ એમ નથી ભાઈ. પુણ્ય પાપના ભાવની વાત કરતા ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપ ભાવની રૂચિથી ખસી ગયો એને અહીં નિવર્ત્યો કહે છે. પુણ્ય પાપના ભાવની રૂચિ, એમાં રસ, મંદિર બંધાવવાનો રસ, પૂજા કરવાનો રસ, એની રૂચિ એમાંથી ખસી ગયો અને રૂચિ શુદ્ધ ભાવની થઈ, એટલું. એવો ભાવ ના આવે એની વાત નથી, એવો ભાવ તો આવે, પૂજાનો ભાવ પણ આવે, પ્રતિષ્ઠાનો ભાવ, મંદિર બાંધવાનો ભાવ આવે, પણ એ ભાવને એ શુભ ભાવ તરીકે જાણે છે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એના લક્ષ્ય થતો ભાવ છે તે ભાવને એ પોતાનો માને છે, જાણે છે. એટલે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે પુણ્ય પાપ ભાવની રૂચિથી ખસી ગયો એને અહીં નિવર્ત્યો કહે છે. અભિપ્રાયમાં જે રાગ સાથે એકતા હતી તે તૂટી ગઈ, તેને નિવૃત્ત થયો કહે છે. શ્રદ્ધામાં જે એકતા હતી એ શ્રદ્ધા બદલાઈ ગઈ, તેવી એકતા જે રાગ સાથેની હતી એ તૂટી ગઈ, હવે શ્રદ્ધા કેવી થઈ ગઈ છે? અનુભવ સહિતની શ્રદ્ધા થઈ છે કે એ મારાથી જુદું છે અને એનું નામ ભેદ જ્ઞાન છે. અનુભવ સહિત એ ભેદ જ્ઞાન છે. અભિપ્રાયમાં જે આશ્રવોથી નિવર્તતો નથી તેને ભેદ જ્ઞાન નથી. પુસ્તકમાં વાંચે, પંડિતાએ કરે, ભણાવે, લખાવે, લખે, એથી કરીને એમ નહીં માની લેવું કે એને ભેદ જ્ઞાન છે. પણ અભિપ્રાયમાં જેને છૂટી ગયું છે, અભિપ્રાયમાં એના પ્રત્યે એને કોઈ કુણી લાગણી નથી, શુભ ભાવ પ્રત્યે કોઈ રૂચિ નથી, કોઈ રસ નથી, શુભ ભાવને એ શુભ ભાવ જ માને છે, પોતાથી જુદો માને છે, એને દ્રષ્ટા ભાવે લે છે અને એને અટકવાનું સ્થાન છે એમ સમજે છે, અને એ શુભ ભાવ કરતા મારે શુદ્ધ ભાવમાં જવાશે એવું પણ એને નથી, શુભ ભાવ કરતા કરતા હું શુદ્ધમાં જઈશ એમ પણ નથી, અને માત્ર શુદ્ધનો પુરુષાર્થ વર્તે છે અને શુભ ભાવ આવ્યો છે તો પોતાની નબળાઈ સમજે છે, એવી દ્રષ્ટિ જેની થઈ છે એને ખરેખર એ અભિપ્રાય બદલાયો છે, એની શ્રદ્ધા બદલાઈ છે, એટલે એને અભિપ્રાયમાં એ આશ્રવોથી એ નિવર્ત્યો છે એમ કહેવામાં આવે. બિલકુલ રાગભાવ ન હોય તો ભેદ જ્ઞાન છે એમ અહીંયા કહેવું નથી. દ્રષ્ટિ બદલવાની વાત છે ને, તમારી દ્રષ્ટિ બદલાઈ જાય છે, શ્રદ્ધા બદલાઈ જાય છે, સમ્યક દર્શન થતા સંકિત થતા જે શ્રદ્ધા થાય છે ને એની આ વાત કરી છે કે શું થાય છે. કઈ બધું ફેર પડી જતો નથી, એ જ્યાં રહેતો હતો ત્યાં ત્યાં જ રહે છે. એ પેન્ટ શર્ટ પહેરતો તો પેન્ટ શર્ટ જ પહેરે છે, જે ફ્લેટ મકાનમાં જ્યાં રહેતો હતો ત્યાંનો ત્યાં જ રહેતો દેખાય છે, પણ બધું બદલાઈ ગયું છે, અંદરમાં બધું બદલાઈ જાય છે, એનો અભિપ્રાયમાં બદલાઈ જાય છે, એની શ્રદ્ધામાં બધું બદલાઈ જાય છે. એ વાત અહીંયા કરી છે કે બિલકુલ રાગ ભાવ ન હોય તો ભેદ જ્ઞાન છે એમ અહીં વાત નથી. રાગની રૂચિથી ખસી ને ચૈતન્ય સ્વભાવની રૂચિમાં આવે છે તેનું નામ સમ્યક દર્શન છે. પછી દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. બીજી જગ્યાએ સમય વિતાવવાનું થાય છે તો અંતરમાં ખૂબ દુઃખ થાય છે. સમ્યક દ્રષ્ટિને સંયોગો વસાત એટલે કર્મના ઉદયને કારણે બહારમાં જવું થાય છે, પણ એ બધામાં એને એવી રૂચિ નથી. એ બધી પેલી ધાવ માતાની જેમ કામ કરે છે. ધાવ માતા જાણે છે કે આ બાળક છે તે મારું નથી, એનું બધું લાલન પાલન બધું કરે, પણ છતાંય પોતાનું ઘેરે બાળક છે એને પોતાનું માને છે અને આ બાળક છે તે બીજાનું છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ ધંધા વેપાર કરતો હોય પણ આ કાર્ય કંઈ મારું નથી, એ કોકનું કાર્ય હું પોતે કરતો હોય એમ છે. એમાં ગુમાસ્તાનું ઉદાહરણ પણ આપવામાં આવે છે. ગુમાસ્તો એમ કહે કે ભાઈ અમારી દુકાન અમારી દુકાન અમારી દુકાન બોલે રાખ્યો હોય ને દુકાનમાં નોકર, વર્ષોનો નોકર હોય, બરાબર સેવાભાવી નોકર હોય અને બરાબર કામ ધંધો બરાબર દુકાનનો બરાબર નિષ્ઠાપૂર્વક કરતો હોય, પ્રમાણિક હોય અને દુકાનનું ભલું થાય એમ એ ઈચ્છતો હોય, બધું બરાબર હોય, તે છતાંય એના અંતરમાં શું છે કે દુકાન શેઠની મારી નહીં, અમારી દુકાન બોલે છતાં પણ એ દુકાન કોની છે એ સમજે છે. અંતરમાં શું છે એ દુકાન કોની માને છે, શેઠની દુકાન છે. એવી રીતે આ સમ્યક દ્રષ્ટિ છે તે એવા શુભ ભાવે પરિણમતો દેખાય છતાંય એ ભાવોને કોના માને છે, એ શેઠના માને છે, પોતાના નથી માનતો. એ શેઠ કોણ છે, એ શેઠ આ પર્યાય છે, આ પર્યાય શેઠ થઈને બેઠી છે એમાં બધા ભાવો થઈ રહ્યા છે, એ પર્યાયને પોતાની નથી માનતો. વર્તમાન પર્યાય મનુષ્યની પર્યાય એમાં આ બધું ચાલી રહ્યું છે એને સમ્યક દ્રષ્ટિ પોતાની નથી માનતો, એ બધું શેઠનું. જો તમારે પણ છોડવું હોય તો આવો ભાવ કરવો કે એ બધું શેઠનું મારું નહીં. ગુમાસ તો જેમ માને છે ને એવી રીતે તમારે પણ એમ માનવું કે આ પર્યાય આ શરીર આ જે કંઈ છે એ બધું શેઠનું, એ મારું નહીં. બહુ સહેલાઈથી છૂટી શકાય એવી વાત છે. જ્યારે જ્યારે વાત થાય ત્યારે જાગૃતિ લાવવા માટે એમ કહેવું કે આ બધું શેઠનું મારું નહીં. હવે આગળ નીચે 48માં પાના ઉપર અહીંયા કહે છે ગુરુદેવ કે ભાઈ અંતર્મુખ દ્રષ્ટિ થયા વિના રાગની રૂચિ છૂટતી નથી. આત્માના લક્ષ્ય અંતર્મુખ દ્રષ્ટિ થયા વિના, એટલે કે આત્માને લક્ષ્ય જ્યાં સુધી દ્રષ્ટિ ન થાય, આત્માનું લક્ષ્ય ન થાય ત્યાં સુધી એવી દ્રષ્ટિ થતી નથી, રાગની રૂચિ છૂટતી નથી. જેને આત્માને જાણ્યો છે એને જ એ રાગ સહજ રીતે છૂટે છે, જાણ્યો નથી એને નથી છૂટતું. તમે ગમે તેટલું વર્ણન કરો અહીંયા કોઈ ગામડિયા માણસની પાસે આદિવાસી પાસે કે ભાઈ ન્યુયોર્કમાં આમ છે આમ છે તેમ છે, ગમે તેટલું વર્ણન કરો પણ એને બિચારાને હવે બરાબર જા માથું હલાવે જાય એમાં એને કંઈ એને રૂચિ થાય નહીં, એને જવાનું મન થાય નહીં. પણ એક વખત એને જો અમેરિકા એ ન્યુયોર્ક લઈને બતાવી દો પછી જુઓ એને કેટલી મજા આવી જાય, પછી એ થાકશે નહીં એની વાત કરતા. આત્માનો સ્પર્શ એક વખત થાય એટલે બધું સહજમાં બધું બદલાઈ જાય છે. અંતર્મુખ દ્રષ્ટિ થયા વિના રાગની રૂચિ છૂટતી નથી. ત્યાં સુધી તો એ શું માને છે, પેલો આદિવાસી એ જંગલ જ સારું માને છે, આ જ સારું છે મારું ઘર ને આ જ સારું છે એમ જ માને છે, એને જોયું નથી ને એટલે. એવી રીતે આ મિથ્યા દ્રષ્ટિ જીવ વર્તમાન પર્યાયમાં જ એ સુખ માને છે, વર્તમાન સંયોગો જે છે એમાં જ સુખ ને દુઃખની કલ્પના કરી રહ્યો છે, કેમ કે એને આત્માનો અનુભવ નથી, અનુભવ્યું નથી એટલે ત્યાં જ એ માને છે. એટલે એની જ રૂચિ રહે છે, શુભાશુભ ભાવ રૂપે પરિણમવાની એની રૂચિ છૂટતી નથી. જેને આત્માની દ્રષ્ટિ થઈ છે, દ્રષ્ટિ અંતર્મુખ કરે છે, એવો પુરુષાર્થ કરે છે, અનુભવ કરે છે, એને જ રાગની રૂચિ છૂટે છે. એટલે એનો જ પુરુષાર્થ કરવા જેવો છે. અંતર્મુખ દ્રષ્ટિ થયા વિના રાગની રૂચિ છૂટતી નથી અને જ્યાં રાગની રૂચિ હોય છે ત્યાં અંતરદ્રષ્ટિ બે જ્ઞાન હોતું નથી. જો બે એક વર્ષ સાથે એક નહીં બને, એક મ્યાનમાં બે તલવાર નહીં રહે. અંતરદ્રષ્ટિ કરવીને બાર બાર એવું એમ નહીં થાય. અંતરદ્રષ્ટિ કરવી છે તો અંતરદ્રષ્ટિ કર, તો પછી બારમાં જોયા કરે ને બારમાં આ સારું છે એમ કરતા કરતા અંદરમાં જવા ધારે તો નહીં જવાય. એ તો પૂરી પૂરી એકાગ્રતા સહિત અંદર તરફ જવાનું છે, અંતરદ્રષ્ટિ કંઈ એમ નહીં થાય. માટે ભેદ જ્ઞાન અને આશ્રવોથી નિવર્તન એ બેનો સમકાળ છે એમ યથાર્થ જાણવું. સમકાળ છે એટલે શું? ભેદ જ્ઞાન જ્યારે થાય, જેવું ભેદ જ્ઞાન થાય છે તે જ વખતે એને આશ્રવો તરફનું લક્ષ છૂટી જાય છે, એટલે આશ્રવોથી એ નિવર્તે છે. બંને એક સાથે જ થાય છે. આ એમ નથી થતું કે ભાઈ ચલો પહેલા એ આશ્રવોથી નિવર્તો અને પછી એને ભેદ જ્ઞાન થાય, એમ નથી હોતું કે આત્મા તરફ જાય એમ નથી હોતું. આત્માનું લક્ષ થાય એટલે પછી એને આશ્રવો છૂટી જાય છે. અને છૂટી જાય છે કઈ રીતે? તો કે અભિપ્રાયમાં છૂટી જાય છે. માટે ક્રોધાધિક આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે. ટીકાની આ વાત હવે આવે છે, ગુરુદેવ એને સમજાવે છે. શું ટીકામાં વાત હતી? કે ક્રોધાદિક આશ્રવો એનાથી નિવૃત્તિ, એની સાથે નિવૃત્તિ સાથે જેને અવિનાભાવી સંબંધ છે એ શું છે? જ્ઞાન. જ્ઞાનને નિવૃત્તિ સાથે સંબંધ છે. કોની નિવૃત્તિ? તેનાથી નિવૃત્તિ, આશ્રવોથી નિવૃત્તિ. આશ્રવોથી નિવૃત્તિ અને જ્ઞાન એ બંનેને અવિનાભાવી સંબંધ છે, એટલે એક વિના બીજું હોય નહીં. જ્ઞાન થાય, ખરેખર જ્ઞાન થયું હોય એને આશ્રવોથી નિવૃત્તિ જ હોય, અને જેને નિવૃત્તિ હોય એને જ્ઞાન જ હોય, એવો અવિનાભાવી સંબંધ છે. એટલે એ જ ક્ષણે એ બદલાઈ જાય છે. એટલે એને માટે કહે છે કે એવી નિવૃત્તિ સાથે જેને અવિનાભાવી સંબંધ છે એવા જ્ઞાન માત્રથી જ, એવા જ્ઞાન માત્રથી જ શું થાય છે? તો કે કર્મબંધનો નિરોધ થાય છે. અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ, અજ્ઞાનને કારણે જે થતું હતું એ હવે થતું નથી, એનો નિરોધ થાય છે. કેમ કે હવે અજ્ઞાન નથી અને જ્ઞાન છે. એવા જ્ઞાનથી જે પેલું અજ્ઞાન દ્વારા થતું હતું એ રોકાઈ જાય છે, એમ કેવું છે. કેવા જ્ઞાનથી? કે જે જ્ઞાનને આ નિવૃત્તિ સાથે સંબંધ છે, અવિનાભાવી સંબંધ છે, એવા જ્ઞાનને કારણે પેલું અજ્ઞાનથી જે વાત થતી હતી એ રોકાઈ જાય છે, એટલે નિરોધ થાય છે. એટલે એવા જ્ઞાન માત્રથી જ જે અજ્ઞાનથી થતા પૌદ્ગલિક કર્મનો બંધ હતો એનો નિરોધ થાય છે. એ વાતને ગુરુદેવે સરસ સમજાવી છે. અહીંયા એ વાત આપણે લઈએ. ક્રોધ પહેલા પણ કહ્યું છે, ક્રોધ કહેતા અંદર પૂર્ણ આનંદનો નાથ જે જ્ઞાયક સ્વભાવી પ્રભુ આત્મા છે, તેથી વિમુખ થઈ અને રાગની રૂચિ કરે તેને જ્ઞાયક ભગવાન આત્મા ગમતો નથી, રૂચતો નથી, માટે તેને ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ છે. કેવી વાત લીધી છે અહીંયા! ક્રોધની વ્યાખ્યા પહેલા પણ આ રીતે કરી. ક્રોધ માન માયા લોભ બધાની વ્યાખ્યા ગુરુદેવે પહેલા પણ કરી છે, આપણે લીધી છે. ફરીથી એ વાત અહીંયા આવી છે કે ક્રોધ, ક્રોધ કહેતા શું કહેવું છે? કે અંદર ભગવાન આત્મા જે બિરાજે છે, જે જ્ઞાયક સ્વભાવી પ્રભુ છે, એનાથી વિમુખ થઈને, એનાથી જુદો પડીને, એનાથી એના ભાવથી ચ્યુત થઈને, ત્યાંથી છૂટીને રાગની જે રૂચિ કરે છે એને એ ભગવાન આત્મા ગમતો નથી, એ જ્ઞાયક એને રૂચતો નથી, એટલે એની પ્રત્યે એને ક્રોધ છે. એવા ભગવાન આત્મા પ્રત્યે એને ક્રોધ છે. કહ્યું છે ને કે દ્વેષ અરોચક ભાવ. દ્વેષ એટલે અરોચક ભાવ, અને દ્વેષ કહેવામાં આવે તમને એના પ્રત્યેની અરુચિ થાય છે, એ દ્વેષ ભાવ છે. નિજ સ્વરૂપની અરુચિ, પોતાના સ્વરૂપની અરુચિ, પોતાના સ્વરૂપની રૂચિ ન થવી, એનું નામ ક્રોધ. આ ક્રોધ આદિ ઉપરથી જેને દ્રષ્ટિ ખસી નથી, જેને હજી આ ક્રોધ આદિ ભાવ, ક્રોધ આદિ કહેતા બધા જ ક્રોધ માન માયા લોભ એ બધા આશ્રવ છે, શુભાશુભ ભાવ એ બધું, એના ઉપરથી જેની દ્રષ્ટિ ખસી નથી અને જેને હજી સ્વભાવની દ્રષ્ટિ થઈ નથી એ આશ્રવોથી નિવર્ત્યો નથી. પરંતુ જ્યાં આશ્રવોથી દ્રષ્ટિ ખસેડી નિજ ચૈતન્ય સ્વરૂપમાં અભેદ થઈ પરિણમ્યો કે તરત જ તેને અંતર્જ્ઞાન થયું, સમ્યક જ્ઞાન થયું અને આ રાગથી ભિન્ન પડેલું જે જ્ઞાન, તે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થાય છે. પહેલા જુદી રીતે વાત આવી હતી, એકત્વ વિભક્તની વાત હતી એ પહેલા આવી ગઈ છે. એ શૈલીથી જે વાત હતી એ જ શૈલીથી અહીંયા વાત કરવામાં આવી કે જેવું જ્ઞાન થાય છે એવું જ પેલી તરફ આશ્રવોથી નિવર્તવું થાય છે. અને એ વાતને હવે વધારે સ્પષ્ટ કરવામાં આવી છે. તો હવે આપણે મૂળ ટીકા એનો બીજો ભાગ લઈએ. આપણે બે ભાગ શરૂઆતમાં પહેલા દિવસે જ ટીકાના આપણે કર્યા અને ટીકાના બે ભાગ છે એમ આપણે વાત લીધી હતી, બરાબર. પહેલા ભાગની અંદર આપણે ચાર કથન ગણ્યા અને ચાર કથન જે છે એ મુખ્ય વાત છે. બીજા ભાગમાં જે છે તે એ વાતને તર્કથી સમજાવવામાં આવી છે. એટલે એ વખતે આપણે તર્કથી શું છે એ વાત નહોતી લીધી. ટીકામાં આપણે હવે બીજો પેરેગ્રાફ જે છે એને આપણે લઈએ, આજે વાંચીએ અને પછી એને આનો વિસ્તાર આપણે સમજીએ. સમયસર એમાં ટીકાનો આખો પહેલો પેરેગ્રાફ પહેલો ભાગ કર્યો, ત્યાર પછીથી બીજા ભાગમાં અહીંયા સમયસારમાં કહે છે એ આખો તર્ક છે. તર્ક દ્વારા આને સમજાવવામાં આવ્યું છે. તો તર્કમાં જે વાત કરી છે એ આજે આપણે લઈએ કે વળી જે આ આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે, પ્રશ્ન કર્યો તર્કમાં. એક તર્ક કરી અને આપણે સમજવું છે ને, તર્ક કરીએ ત્યારે બે શક્યતાઓ આપણે વિચારીએ અને એમ તર્ક કરીએ છીએ. શું અહીંયા કહ્યું છે કે વળી જે આ આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે. આટલી જે વાત કરી ટીકાની અંદર અગાઉ એ બધી વાત સમજ્યા પછીથી આપણે પ્રશ્ન કરીને આપણી જાતને પૂછીએ કે આ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય. આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન જે થયું, આશ્રવોથી જુદો ભગવાન આત્મા છે એવું જે ભેદ જ્ઞાન થયું અને એ કઈ રીતે થયું, તો કે આશ્રવોનું સ્વરૂપ અને ભગવાન આત્માનું સ્વરૂપ જુદું જુદું છે એમ જાણી અને એ ભેદ જ્ઞાન થયું, તો એ ભેદ જ્ઞાન અજ્ઞાન કહેવાય કે જ્ઞાન કહેવાય? પ્રશ્ન શું કર્યો? જ્ઞાન છે. પણ હવે એનાથી ઊંધી રીતે પેલા વિચારી કે ધારો કે અજ્ઞાન હોય તો? તર્કમાં હંમેશા બે રીતે વાત કરવામાં આવે. એટલે પછી શું છે કે જે વાત નથી એને પેલા ધારવામાં આવે અને પછી એને સિદ્ધ કરવામાં આવે કે ના આ વાત તો ખોટી ઠરે છે, એટલે પછી જે પહેલી વાત જે છે એ સાચી છે એ સિદ્ધ કરવાની રીત છે. આપણે ગણિતની અંદર પણ મેથેમેટિક્સમાં પણ એ રીતે કરીએ છીએ. કેટલીક વખત જે સિદ્ધ કરવામાં આવે એ પ્રૂવ કરવામાં આવે તો એ રીતે પ્રૂવ કરવામાં આવે તર્કથી કે જો આમ ધારીએ તો એમ ધારીને આગળ વધતા વધતા છેવટે આવે કે ના ના તો બિલકુલ ખોટું ઠરે છે, તો પછી એનો અર્થ કે આ પહેલી જે આ સૌ ધારણા હતી એ સાચી છે અને આ બીજી ધારણા છે તે ખોટી છે. એક ધારણા આમ છે અને બીજી ધારણા આમ છે, એમાંથી એક ખોટી ધારણા લઈને આગળ વધીએ એટલે એ ખોટી ધારણા છે, તો પછી એના વિરુદ્ધથી વિરુદ્ધની ધારણા સાચી છે એમ આપણે સિદ્ધ કરીએ છીએ. એ જ રીતથી અહીંયા આ સિદ્ધ કરવામાં આવ્યું છે. એટલે થોડી વાત આપણે અહીંયા લઈએ. શું કહે છે કે આ આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે જ્ઞાન કે અજ્ઞાન? જો એ અજ્ઞાન છે, પેલા ઊંધું લીધું, એ જ્ઞાન છે એમ આપણે તો બધાએ કહી દીધું, પણ તર્કથી અહીંયા સમજવું છે ને, એટલા માટે ધારો કે એને અજ્ઞાન કહીએ તો શું થાય? તો વાત નહીં બને, એ વાત ખોટી ઠરશે. એટલે એ તર્ક ચાલ્યો જશે, એટલે પછી તર્કથી શું સમજાશે કે એ જ્ઞાન છે એવું તર્કથી સિદ્ધ કરવું છે. તો શું છે, પહેલા શું કહ્યું કે જો એ અજ્ઞાન છે એમ ધારો, તમે એમ માની લો, જો એ અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. આત્મા અને આશ્રવ એ બે વચ્ચે ભેદ નથી, એવું અભેદ, એ બે વચ્ચે કોઈ ભેદ નથી એમ રહ્યું તો એમાં તો કાંઈ વિશેષતા ન થઈ. એમાં શું વધારાની વાત થઈ? કઈ થયું નહીં. અને જો જ્ઞાન છે એમ તર્ક લઈએ, અને જો જ્ઞાન છે તો તે જ્ઞાન, બીજો પ્રશ્ન લીધો છે કે આશ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્ત્યું છે. એક જો જ્ઞાન છે તો એ આશ્રવોમાં પ્રવર્તે છે કે એનાથી નિવર્ત્યું છે. પહેલા તો એ જ્ઞાન છે કે અજ્ઞાન છે એની વાત લીધી, ને પછી જ્ઞાન છે અજ્ઞાન છે તો પછી કોઈ વિશેષતા રહેતી નથી, એટલે જ્ઞાન હોવું જોઈએ એ વાત થઈ. અને હવે એ જ્ઞાન છે તો એ પછી જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તે છે કે આશ્રવોથી એ નિવર્ત્યું છે, એ જ્ઞાન કેવું છે? આ ભેદ જ્ઞાન કહ્યું ને, આત્મા અને આશ્રવ વચ્ચેનું ભેદ જ્ઞાન, એ આશ્રવમાં પ્રવર્તે છે કે આશ્રવોથી એ જ્ઞાન નિવર્ત્યું છે? આશ્રવોથી નિવર્ત્યું છે આપણે જાણીએ છીએ, બરાબર છે, એ જ્ઞાન આશ્રવોથી નિવર્ત્યું છે. પણ જો એ આશ્રવોમાં પ્રવર્તે છે એમ લઈએ તો જો આશ્રવોમાં પ્રવર્તે છે એમ લઈએ તો પછી શું થાય? તો પણ પછી આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ના રહી, કાંઈ વિશેષતા પછી થતી નથી. આત્મા અને આશ્રવોનું અભેદ જ્ઞાન એનાથી કોઈ વિશેષતા થતી નથી. અને જો આશ્રવોથી નિવર્ત્યું છે એમ લેવામાં આવે તો એ જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો એમ કહેવાય. તો પછી એ જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો એમ કેમ ન કહેવાય, એટલે કે એમ સિદ્ધ થયો એમ કહેવાય. અને આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાનનયનું પણ ખંડન થયું. હવે આ વાત જે છે નય વિશેની વાત એને આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત